जय 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 नमो सुनमो सुनमो नमो रियंताणम नमो सिद्धाणम नमो ऐरियाणम नमो वज्रायाणम नमो लोये सर्वसाम नम्यूनजीर्णम वीरम अनंतवर्णान दंशन सहावम ओच्छामीणियम सारम केवली सुद केवली भणिदम नमिने अनंतोत्कृष्टदर्शन ज्ञानमय जिन वीरने कहूँ नियम सारहूँ केवली श्रुत केवली परिकथित
भरत क्षेत्रना समर्थ आचार्य भगवान कुनकुंद आचार्य देव द्वारा रचयी नियम सार परमागम में परम समाधि अधिकार हमणा जे छेल्लो कड़स चाल्यो 215 नंबरनो जे श्लोक हतो एमां वात आवी के सम्यक दृष्टि धर्मात्मा जे अंदर में शुद्ध जीवास्तिकाय चार शब्द आवी गया ने शुद्ध जीव अस्थि अने काय तो अस्थि माने होवापणु जीव अस्थि जीवनु होवापणु काय कहता बहु प्रदेशी अने शुद्ध तत्वनी वात से अंत तत्व जे ज्ञायक भाव ए शुद्ध जीवास्ति काय जे से ए सम्यक दृष्टि धर्मात्मा जीवो ए ज्ञायक भाव ने पेलू लख्यू भावेनो ग्रहण करे से पछी लख्यू एमा लीन थई जाय से अने पछी लख्यू के त्रण लोक मा अत्यंत पूजाता एवा जिन बनी जाय से त्रण वात आवी गई ने माने जे शुद्ध आत्मा ने ग्रहण पहला कर्यो तो ए सम्यक दृष्टि थयो पछी एमा विहार कर्यो तो मुनि दशा आवी अने एमा संपूर्ण ठरी गया तो जिनेन्द्र भगवान बनी गया त्रण लोक मा पूज्य बनी गया एवो भाव आव्यो ने 2 दिवस पहलाना पण सवारना स्वाध्यायमां आपणे जे 6 बोल जोया हता एमां पण एक वात आवी हती के अंदरमां जे आ निर्दोष अनग तत्व सहज तत्व जे बिराजमान छे ए ज्ञायक भाव सम्यक दृष्टि जीवोने गोचर छे तो आजना स्वाध्यायमां ज्ञान प्रधान शैली थी बात करीशु आपने थोड़ी गई काले जे कारण शुद्ध पर्याय में दृष्टि प्रधान शैली थी पण आपने चर्चा करी एमा आपने एक मंदिर नु पण दृष्टांत समझ्या हता कारण शुद्ध पर्याय ने समझवा माटे पछी थोड़ो विचार आव्यो हतो एक ज मिनिट में आगळ पण वधी जशे के मंदिर से એને આપણે ધ્રુવ તરીકે લઈએ અને એના બારીઓ ખુલે છે ને બંધ થાય છે, બારણા ખુલે છે ને બંધ થાય છે, લિફ્ટ ઉપર જાય છે ને નીચે આવે છે, બધું ઉત્પાદ વ્યયમાં સમજવા માટે. બીજા બધા આ જે કહ્યું ને કાલે પણ એક બે દ્રષ્ટાંત આપ્યા હતા એ બધું ઉત્પાદ, પણ મંદિર અમે ગયા તો દર્શન કર્યા એમ જે ધ્રુવ ભાવ જે શાશ્વત બિરાજમાન છે એ તો એવું ને એવું જ છે અને પર્યાયની અંદર હાનિ વૃદ્ધિ સંસાર મોક્ષ વધ ઘટ એ બધું પર્યાયમાં જોવામાં આવે છે, એની આપણે ચર્ચા કાલે કરી પણ ખરી. પંચમ ભાવની પરિણતિ, પૂજનીય પંચમ ભાવની પરિણતિ, અને એક આપણે જોયું કે પૂજનીય પંચમ ગતિ જે લખ્યું, પૂજનીય પંચમ ગતિની પ્રાપ્તિ માટે બે વસ્તુ કહ્યું ને, પૂજનીય એવી પંચમ ગતિની પ્રાપ્તિ એને અચીવ કરવું છે પર્યાયની અંદર એ દશાને. તો એ પૂજનીય એવી પંચમ ગતિની પ્રાપ્તિ માટે આ પંચમ ભાવની પરિણતિ જેને કારણ શુદ્ધ પર્યાય કહ્યું એની આરાધના કરવાના ફળમાં જીવ નિર્વાણ દશાને પ્રાપ્ત થતો જોવામાં આવે છે. તો હવે અહીંયા જે વાત આવી અત્યારે કે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા જીવો આ શુદ્ધ આત્માને ગ્રહણ કરે છે, પછી એમાં લીન થતા મુનિ દશા આવે છે અને ત્યાર પછી સંપૂર્ણ લીન થતા જિનેન્દ્ર ભગવાન બની જાય છે. તો જ્ઞાન પ્રધાન શૈલીથી આપણે વાત કરીશું આજે થોડીક. તો આવું જે સમ્યક દર્શનની જે વારંવાર મહિમા ગાયું છે જિનાગમમાં કે સમ્યક દર્શન વગરનું જીવન ધિક્કાર છે, ધિક ધિક જીવન સંકિત બિના, કોઈ કિંમત નથી સમ્યક દર્શન વગરના જીવનની. તો આવું જે મોગું સમ્યક દર્શન છે એ ચાર ગતિમાંથી કઈ ગતિમાં સમ્યક દર્શન પ્રગટ થઈ શકે? ચાર ગતિમાંથી સામાન્ય અને વિશેષ બધા કથનોથી થોડું સમજીશું, જેટલું વિશેષ તો ઘણું છે અંદરમાં જ, બીજા પણ ઘણા સૂક્ષ્મ કથનો, પણ મોટા રૂપથી સમજીશું આપણે કે આવું જે સમ્યક દર્શન જે છે એ ચારેય ગતિની અંદર ચારેય ગતિના જીવો સમ્યક દર્શન પ્રગટ કરી શકે છે. ત્રિયંચ ગતિ, મનુષ્ય ગતિ, નરક ગતિ અને દેવ ગતિ, ચારેય ગતિના જીવો સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે છે. એનો મતલબ અંદરમાં જે જાગતો જીવ શુદ્ધ જીવાસ્તી કાય છે એની અંદરમાં પ્રતીતિ કરી શકે છે, હું પરમાત્મા છું એમ અનુભવ કરી શકે છે. હવે જરાક આપણે ત્રિયંચ ગતિથી વાત કરીએ જરાક, તો ત્રિયંચ ગતિમાં પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ તો થઈ શકે છે, કેમ કે આની સાથે થોડોક ભાવ આપણે બોધિ દુર્લભને પણ સમજવું છે કે અત્યારે આપણે ક્યાં ઊભા છીએ અને સમ્યક દર્શન પ્રાપ્ત થવાનો અવકાશ છૂટી જાય, સમજાય છે કે નહીં? તો એને આ દુર્લભતાને પણ થોડું સમજવું છે કે જો કામ ન કર્યું તો સ્થિતિ આવી બનવાની સંભાવના કહી શકાય, થાય એવું નથી કહેતા, એટલે પુરુષાર્થને થોડો ધક્કો લાગે અંદરમાં, એટલે સમજવું છે આ બધા પડખા જરા. તો ત્રિયંચ ગતિમાં પણ સમ્યક દર્શન થાય બરાબર છે, પણ બધા ત્રિયંચોને સમ્યક દર્શન થાય એવું જરૂરી નથી. સમ્યક દર્શન પ્રાપ્ત થવા માટેની બારીકોને ખુલ્લી હોય છે, સમજાય છે ને? એક તો બારી ખુલ્લી હોવી જરૂરી છે દ્રષ્ટાંત, પછી પવન આવવો ન આવવો બીજા નંબરની વાત છે. બારી ખુલ્લી રાખી તો પછી પવન આવે ન આવે સેકન્ડ નંબરની વાત છે, પણ બારી જ બંધ હોય તો પ્રશ્ન જ નથી થતો. એમ સંસારમાં અમુક જીવો એવા છે કે જેમને બારી જ બંધ છે એટલે સમ્યક દર્શન પ્રાપ્ત થવાનો અવકાશ જ નથી, બારી જ બંધ છે. અને કેટલાક જીવો એવા છે કે એને બારી ખુલ્લી છે પણ પવન આવશે કે નહીં આવે, સમ્યક દર્શન થશે કે નહીં થાય એ બીજા નંબરની વાત છે, ઠીક છે ને? તો જુઓ સમજીએ જરાક, ત્રિયંચ ગતિના જીવોમાં આ જે વેરાયટી જે જોવામાં આવે છે, ભિન્નતા જે જોવામાં આવે છે, મોટો ભાગ ત્રિયંચ ગતિમાં જે આપણે ભણીએ છીએ એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, અસંગની પંચેન્દ્રિય, સંઘની પંચેન્દ્રિય, આવા જે બધા ભેદો જે જોઈએ છે ઓનલી ત્રિયંચ ગતિની અંદર આ બધા ભેદ પ્રભેદ જોવામાં આવે છે, બરાબર છે ને? એમાંથી આ એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય અને ચાર ઇન્દ્રિયના જીવોને તો બારી બંધ જ છે, સમ્યક દર્શન પ્રાપ્ત થવાનો કોઈ ચાન્સ જ નથી. એકેન્દ્રિયમાં સ્પર્શની ઇન્દ્રિય વાળા પૃથ્વી કાય, જલ કાય, અગ્નિ કાય, વાયુ કાય, વનસ્પતિ કાય, એક ઇન્દ્રિય કહેતા એ ઓનલી સ્પર્શ ઇન્દ્રિય સાથે રિલેટેડ જ્ઞાન છે એમને, એમને પ્રશ્ન જ નથી. બે ઇન્દ્રિયમાં આવીએ તો ઈયળ અને શંખ છે, એમને સ્પર્શન ઇન્દ્રિય અને રસના ઇન્દ્રિય બેનો ઉઘાડ છે પણ બારી બંધ છે, કેમ કે મન લેવું પડશે, મન સુધી આવવું પડશે ત્યારે બારી ખુલ્લી થશે. એટલે બે ઇન્દ્રિય જીવો જે છે એમને પ્રશ્ન નથી. ત્રણ ઇન્દ્રિયની અંદર જે કીડી મકોડા વગેરે છે, સ્પર્શન ઇન્દ્રિય, રસના ઇન્દ્રિય અને ઘ્રાણ ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય છે પણ નહીં કરી શકે. ચાર ઇન્દ્રિયની અંદર ભમરો વગેરે આવી ગયા, સ્પર્શન છે, રસના છે, ઘ્રાણ છે અને ચક્ષુ ઇન્દ્રિય છે. આ એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય અને ચાર ઇન્દ્રિયના જીવો જે છે આ બધા સમૂર્છન જીવ કહેવાય છે. સાથે જન્મના ત્રણ ભેદ છે એ પણ લેતા જઈશું. એટલે મેં કહ્યું ને આ જ્ઞાન પ્રધાન આજનો વિષય રહેશે થોડો, સાથે બોધિ દુર્લભ અને આ સમજવું છે આ કે સમૂર્છન જન્મ એટલે શું કે આજુબાજુના જે વાતાવરણમાં જે આહાર વર્ગણાના જે પરમાણુઓ છે આહાર વર્ગણાના, અને જીવ જે છે આ આહાર વર્ણાના પરમાણુ જે છે એ શરીર રૂપે પરિણમી જાય છે. આહાર વર્ણના પરમાણુ શરીર રૂપે પરિણમી જાય છે, કહ્યું હતું ને, જેમાં માતા પિતા નિમિત્ત રૂપે નથી હોતા. આ એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય અને ચાર ઇન્દ્રિયના જીવો સમૂર્છન જીવો હોય છે, એમને સમ્યક દર્શનનો કોઈ રસ્તો નથી. અને થોડી કરુણા બુદ્ધિથી જીનવાણીમાં કહ્યું છે કે જીવનો મોટા ભાગનો સમય જે છે આની અંદર ચાલ્યો જાય છે. એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, નિગોદ વગેરે વિસ્તાર તો ખૂબ લાંબો છે, ટાઈમ રહેશે તો પછી કરીશું ચર્ચા. એવો મોટા ભાગનો સમય જીવ ચાલ્યો જાય છે. પંચેન્દ્રિયમાં જ્યારે આવીએ, ત્રિયંચની જ વાત કરી છે આપણે પંચેન્દ્રિયમાં, તો પંચેન્દ્રિય ત્રિયંચોમાં સ્પર્શન, રસના, ઘ્રાણ, ચક્ષુ અને કર્ણ, પાંચ ઇન્દ્રિયવાળા ત્રિયંચ, એની અંદર મન વગરના અને મનવાળા બે છે. ઇન્દ્રિયો તો ખરી પાંચ પણ એની અંદર મન નથી, મન નથી. અસંગની જેને કહીએ છે મન વગરના જીવો, એમને પણ સમ્યક દર્શન પ્રાપ્ત થવાનો કોઈ ચાન્સ છે જ નહીં. એનામાં સમજવાની લાયકાત નથી, એ જાતિનો જ્ઞાનનો ઉઘાડ નથી, કોઈને બારી બંધ છે. જેમ કોલેજમાં એડમિશન લેવા માટે 12th પાસ હોવું જરૂરી છે, પછી એડમિશન લેવું ના લેવું, મળે ના મળે ફેકલ્ટીમાં એ બીજા નંબરની વાત છે, પણ 12th પાસ હોવું જરૂરી છે. આ એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય અને અસંગની પંચેન્દ્રિય સુધીના જીવો તો 12th પાસ જ નથી, બધા ફેલ જ છે, ફેલ છે. અને આ જીવનો અનંત કાળ પાસ્ટ ચેક કરવામાં આવ્યો તો જીવે આની અંદર કાઢ્યો છે, આની અંદર કાઢ્યો છે. એ વખતે પણ શુદ્ધ જીવાસ્તી ખાય ભગવાન તો અંદરમાં હતો પણ એની અંદરમાં અનુભવ કરવાની યોગ્યતા જ નહોતી પર્યાયગત. આજે તારા માટે ગોલ્ડન ચાન્સ છે. શુદ્ધ જીવાસ્તી ખાય ભગવાન તો બિરાજમાન છે, તું અંતર સન્મુખ દ્રષ્ટિ કરીને એનો અનુભવ કરવા માંગે તો કરી શકે છે, નહીં તો પછી કાલે તું રડતો નહીં. કેમ કે અહીંયા સોરી નહીં ચાલે, એકેન્દ્રિય બેન સોરી ભૂલ થઈ કે નહીં ચાલે, સમજાય છે કે નહીં. એટલા માટે લખ્યું કૃપાળુ દેવે, વચનામૃત વિતરાગના પરમ શાંત રસ મૂળ, ઔષધ જે ભવ રોગના કાયર ને પ્રતિકૂળ. આમાં કલ 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 નહીં ચાલે, કહ્યું તું ને, કબસે કલ 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 કહેતે આયે હો તુમ, એવું નહીં ચાલે ભાઈ, સમજાય છે કે નહીં. આ કામ પહેલા નંબરમાં અને પછી બીજું થાય ના થાય બીજા નંબરની વાત, એ તો થવા યોગ્ય થશે. આ પુરુષાર્થથી થશે. જીવ ઊંધું લગાવે છે, બહારમાં પુરુષાર્થ લગાવે છે, ત્યાં થવા યોગ્ય થશે. ભવિતવ્યતા પ્રમાણે ત્યાં ભવિતવ્યતા લગાવો બહારમાં, ત્યાં પુરુષાર્થ નથી લગાવવાનો. અને અંદરમાં ક્રમબદ્ધમાં સમ્યક દર્શન થવાનું હશે એમ ના ચાલે, અંદરમાં પુરુષાર્થને મુખ્ય કરવાનો છે, મારે પુરુષાર્થ કરવાનો છે. આવે છે ને, અપની નિધિ તો અપને મેં, બાહ્ય વસ્તુ મેં વ્યર્થ પ્રયાસ, જગ કા સુખ તો મૃગ તૃષ્ણા હે, ઝૂઠે હે ઉનકે પુરુષાર્થ. એનો પુરુષાર્થ ખોટો છે. કહ્યું હતું ને બે દિવસ પહેલા, શંભુકુમારે 12 વર્ષ સુધી પુરુષાર્થ કર્યો, ખડક 12 વર્ષ સુધી હાથમાં આવ્યું ન આવ્યું ને, સમજાય છે કે નહીં. એવી રીતે પુરાણ ઉઠાવીને જુઓ તો કેટલી ઘટના મળી જશે, બહારમાં નહીં ચાલે. એટલે ટોડલમજી સાહેબે રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં લખ્યું, તમારું અને અમારું મળવું તો કર્મના ઉદયને આધીન છે, કોરોનાના કાળની અંદર માં એક હોસ્પિટલમાં, બાપ બીજી હોસ્પિટલમાં, દીકરો ત્રીજી હોસ્પિટલમાં, કોઈ કોઈને મળી ના શકે, સ્મશાનની અંદર બે જ વ્યક્તિઓ લઈ જઈને બાળી આવ્યા, સમજાય છે કે કોઈ સામું જોવા વાળું નહીં. હા સમજાય, શું ચાલ્યું જીવનું? કાંઈ ના ચાલ્યું ને, નજીકથી જોયું છે ને, એના માટે ક્યાં વધારે દૂર જોવાની જરૂર છે? બધું જોયું છે ને, ક્યાં કોઈનું કાંઈ ચાલ્યું ના ચાલ્યું ને. અને એ જ વખતે સમજો કે અંદરમાં આત્માનો અનુભવ જીવ જ્યારે પણ કરવા માગે ને, પુરુષાર્થ અંતર સન્મુખ પર્યાયને ઢાળીને કામ કરવા માગે તો કરી શકે છે. બહારમાં નહીં ચાલે જીવ, એ તો તને વિકલ્પ હોય અને બહારમાં એક થવાનો કાળ હોય એટલે જીવને ભ્રમ થઈ જાય છે કે મારા વિકલ્પના કારણે તો એ ભ્રાંતિ છે, ભ્રમ છે. આગળ સાંભળજો હવે. અસંગની મન વગરના ત્રિયંચો, એની અંદર, કેમ કે મને થોડો વિકલ્પ એટલા માટે આવ્યો કે તે દિવસે આપણે ચર્ચા ચાલી હતી મનવાળામાં, એના પછી ને ગઈકાલે પણ કેટલાકના પ્રશ્ન હતા એક બેના, એટલે થોડું મને વધારે વિચાર આ પણ એટલા માટે કે થોડુંક સ્પષ્ટ થઈ જાય પિક્ચર થોડું, કે ત્રિયંચોમાં પાંચ ઇન્દ્રિયની અંદર જે મન વગરના, જે કહ્યા મન વગરના, એ સમૂર્છન પણ હોય છે ને ગર્ભ જ પણ હોય છે. હવે બીજો જન્મ આવે, સમૂર્છન અને ગર્ભજ વાળો બીજો જન્મનો ભેદ આવે, માતા પિતા જેમાં નિમિત્ત રૂપે હોય, બરાબર છે કે નહીં? પણ આ ત્રિયંચો પાંચ ઇન્દ્રિય વાળા છે, સમૂર્છન પણ હોઈ શકે અથવા તો ગર્ભજ પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે, પણ મૂળ વસ્તુ એ છે કે મન નથી, મન નથી, મન વગરના સમૂર્છન અને મન વગરના ગર્ભજ, પંચેન્દ્રિય બે, પણ મન નથી, બારી બંધ છે, ક્લોઝ. હવે એનાથી એક સ્ટેપ ઉપર આવ્યો, દુર્લભતા, પુણ્ય વધારે ફાટ્યું. સંગની પંચેન્દ્રિય ત્રિયંચ, સંગની હવે મનવાળો પાંચ ઇન્દ્રિય પ્લસ હૃદયના સ્થાનમાં મનવાળા ત્રિયંચ, એની અંદર પણ સમૂર્છન પણ હોય અને ગર્ભજ પણ હોય, સમૂર્છન અને ગર્ભજ બંને હોઈ શકે છે, બરાબર. અને આ મનવાળા છે, અને આ મનવાળા છે એનો મતલબ છે કે આ જીવો સમ્યક દર્શન પ્રાપ્ત કરવાને લાયક છે, બારી ખુલ્લી ખુલી ગઈ ત્યાં આગાડી, સમજાય છે કે નહીં? હા, આ જે લખી છે ને, ત્રણ વાર આપણે થોડી વાત કરી, આમાં સમ્યક દર્શન, પછી અંદરમાં વિહાર કરતા મુનિદશા, મુનિદશાને આપણે થોડું સેન્ટરમાં રાખીએ છે મુખ્ય રૂપથી, અને પછી જિનેન્દ્ર દશા જે છે. તો આવું જે સમ્યક દર્શન જે છે, મોક્ષ મહેલની પ્રથમ સીડી, આ ત્રિયંચ ગતિના જીવો બાર પ્રકારની સભામાં, એક ત્રિયંચોનો પણ એક સભાની અંદર એક સ્થાન હોય છે, સંગની પંચેન્દ્રિય. તો આ જે સંગની પંચેન્દ્રિય ત્રિયંચ જે છે, સમૂર્છન પણ હોઈ શકે અને ગર્ભજ પણ હોઈ શકે છે, બંને હોઈ શકે છે, અને સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે છે. થોડીક આની જરાક વાત કરીશું જરાક, કેમ કે એ પણ પ્રશ્ન કે સમૂર્છન પણ હોય એવું બની શકે, તો આપણે ગુરુદેવજીના પ્રવચનનો આધાર પણ લઈશું. કર્ણાન યોગમાં તો છે જ બધી વાતો, થોડો ભૂગોળ સમજો, બધા અભ્યાસી છો, વાંધો નહીં આવે. કે આપણો આ જે મધ્ય લોક છે, હું તમને મજા ઇન્ટરેસ્ટ પણ આવશે અને કંઈ દુર્લભતા પણ ખ્યાલ આવશે. આપણો આ જે મધ્ય લોક છે, મધ્ય લોકમાં આપણો સેન્ટરમાં આપણો દ્વીપ છે. કયો દ્વીપ છે આપણો? જંબુ દ્વીપ, બરાબર છે ને? અને જંબુ દ્વીપ પછી સમુદ્ર દ્વીપ, સમુદ્ર દ્વીપ, સમુદ્ર દ્વીપ, સમુદ્ર દ્વીપ, સમુદ્ર, એમાં છેલ્લો પછી સમુદ્ર આવશે. પહેલો દ્વીપ છે તો છેલ્લો શું આવ્યો? સમુદ્ર, સ્વયંભૂ રમણ સમુદ્ર. અને આ હું દોરું છું, આ સ્વયંભૂ રમણ સમુદ્ર આ છેલ્લો આવી ગયો. અને પછી આ ચાર ખૂણા પડ્યા અહીંગાળી, કેમ કે આ ચોરસ છે, સ્ક્વેર છે, ચાર ખૂણા પડ્યા અહીંગાળી, એ જગ્યા બાકી રમણા બાજુ પછી સમજીએ છે, બરાબર. અહીંયા દ્વીપ સમુદ્ર, દ્વીપ સમુદ્ર કરતા ગયા, એમાં આપણે અઢી દ્વીપ એને હમણાં સાઈડમાં કરીએ છીએ, હમણાં અઢી દ્વીપ આપણે જે ભણીએ છીએ, પછી જે એના પછી અઢી દ્વીપ પછી દ્વીપ સમુદ્ર, દ્વીપ સમુદ્ર, દ્વીપ સમુદ્ર આવે છે ને, એ આગળ જતા જતા જે દ્વીપ સમુદ્ર જે છે, એમાં જે સમુદ્ર જે છે એની અંદર કોઈ જલચર જીવ નથી હોતા, પ્રાસુક જલ હોય છે. કોઈ અંદરમાં આ જેમ આપણે અહીંયા દરિયાની અંદર બીજા બધા જળચર જીવો હોય ને, અઢી દ્વીપની બહાર જાઓ તો આગળ જતા જેટલા સમુદ્ર છે ને, છેલ્લો સ્વયંભૂ રમણ સમુદ્રથી આગળ જેટલા વચ્ચે સમુદ્ર છે એની અંદર કોઈ જળચર જીવો નથી હોતા. બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર, કોઈ નથી હોતા અંદર, પાંચ કોઈ નહીં, પ્રાસુક જળ હોય છે. હવે થોડી વાત કરી દઉં, જે છેલ્લો છે સ્વયંભૂ રમણ સમુદ્ર, સ્વયંભૂ રમણ સમુદ્ર, અને એની આગળ છે સ્વયંભૂ રમણ દ્વીપ છે. નામ એનું છે સ્વયંભૂ રમણ સમુદ્ર, સ્વયંભૂ રમણ દ્વીપ છે. અને એ જે દ્વીપ છે એની વચ્ચે એક પર્વત છે, દ્વીપની વચ્ચે એક પર્વત છે, સ્વયંપ્રભ પર્વત. એટલે સ્વયંપ્રભ પર્વતની પેલી બાજુનો જે પાછળનો બધો ભાગ થઈ ગયો ને, એ કર્મભૂમિ છે ત્યાં ભાઈ, એ કર્મભૂમિ છે, તિર્યંચોની કર્મભૂમિ. કેમ કે મનુષ્ય તો અઢી દ્વીપમાં જ હોય છે, મનુષ્ય અઢી દ્વીપમાં, તો છેલ્લો જે અડધો દ્વીપ અને પછી સ્વયંભૂ રમણ સમુદ્ર અને પેલા ચાર ખૂણા, ત્યાં પંચમકાળ જેવું હોય છે અને કર્મભૂમિ તિર્યંચોની કર્મભૂમિ છે. ઓકે, અને આ જે અઢી દ્વીપ પછી આગળના જે સમુદ્ર અને વચ્ચે જેટલા દ્વીપ છે એ તિર્યંચોની જગન્ય ભોગભૂમિ છે. શું કહ્યું મેં? તિર્યંચો, ત્યાં તિર્યંચ ગતિના જીવો છે, પણ તિર્યંચોની જગન્ય ભોગભૂમિ છે. અને પેલી જે છેલ્લે જે વાત કરી, છેલ્લો દરિયો, એટલે ચાર ખૂણા, સ્વયંભૂ રમણ સમુદ્ર અને અડધો દ્વીપ, ત્રણ વસ્તુ યાદ રહી ગઈ ને, તમે બોલજો જરાક. ચાર ખૂણા, સ્વયંભૂ રમણ સમુદ્ર અને અડધો દ્વીપ, બરાબર, ત્યાં જે છે પાછળવાળો અડધો દ્વીપ, બરાબર, તો ત્યાં તિર્યંચોની કર્મભૂમિ છે, તિર્યંચોની કર્મભૂમિ. અને એનાથી જ્યારે અંદર આવ્યા અને અઢી દ્વીપથી બહાર, એ બાકી જેટલા અસંખ્યાત દ્વીપ છે, અસંખ્યાત દ્વીપ સમુદ્રમાં તો પ્રશ્ન નથી, તો અસંખ્યાત દ્વીપ છે ત્યાં થલચર અને નભચર, નભચર એટલે આકાશમાં ઉડવાવાળા પક્ષીઓ અને જમીન પર ચાલવાવાળા પશુઓ, વાઘ, સિંહ, હાથી, ઘોડા વગેરે, અને આકાશમાં ઉડવાવાળા કબૂતર વગેરે જે છે ને, મોર વગેરે, એ જગન્ય ભોગભૂમિ છે. અને જુગલિયા હોય ત્યાં સાથે કપલમાં, જુગલિયા, અને સાથે જન્મે ને સાથે મરે છે, અસંખ્યાત છે. અને આ બધા ગર્ભ જ હોય છે, ભોગભૂમિવાળા ગર્ભ જ હોય. અને આ જે છે એની અંદર, આ તિર્યંચોની અંદર, જગન્ય ભોગભૂમિ અંદર અસંખ્યાત સમ્યક દ્રષ્ટિ, ચોથા ગુણસ્થાન વાળા અસંખ્યાત સમ્યક દ્રષ્ટિ જીવા, આજે લખ્યું શુદ્ધ જીવાસ્તિકાય, આપણે એને સમજીએ કે તિર્યંચ ગતિમાં પણ સમ્યક દર્શન થાય તો પેલા એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય વાળાને નહીં, અસંગની વાળાને નહીં, સંગની વાળાને સમ્યક દર્શન થાય, તો આપણે એને આ થોડું સમજી રહ્યા છે. તો અસંખ્ય સમ્યક દ્રષ્ટિ ચતુર્થ ગુણસ્થાન વાળા જગન્ય ભોગની અંદર છે ત્યાં આગળ. અને જે પાછળ વાળો જે ભાગ કર્યો, કર્મભૂમિ વાળો ભાગ કર્યો, ત્યાં તો સમૂર્છન, હવે સમજો, જ્યાં સમૂર્છન જે વાત કરે, કેમ કે આ ભોગભૂમિની અંદર ગર્ભ જ હોય ભાઈ, ભોગભૂમિની અંદર સમૂર્છન ના હોય, જુગલિયા જન્મે છે, માતા પિતા નિમિત્ત છે, એ નિયમથી ગર્ભ જ હોય. જે ગુરુદેશીના પ્રવચનમાં આવે છે ને, સ્વયંભૂ રમણ સમુદ્રની અંદર પંચમ ગુણસ્થાન વર્તી તિર્યંચો, મહામત્સ્ય, મોટા મોટા મહામચ્છ, હજાર યોજન લાંબા મહામચ્છ, પાંચમા ગુણસ્થાન વાળા જીવો છે, સમૂર્છન સમ્યક દ્રષ્ટિ છે. સમજાય છે? હા, શું ઉપદેશ વગર? હા, એટલે પૂર્વે સાંભળેલું છે ને, અને એના સંસ્કાર છે પૂર્વે, વર્તમાનમાં તો ત્યાં નિમિત્તનો પ્રશ્ન નથી બનતો, ત્યાં તો વર્તમાનમાં એ પૂર્વે જે દેશના પામી છે ને, સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે. જે સમૂર્છન જે હોય છે ને, કેવી રીતે થોડુંક ડિટેલ, તો સમૂર્છન જે હોય છે એ સાદી મિથ્યા દ્રષ્ટિ છે અને સમ્યક્ત્વ પ્રાપ્ત કરી લેશે ત્યાં આગાડી જઈને. તો પંચમ ગુણસ્થાન વર્તી ત્યાં, એટલા માટે કેવું છે કે આ જે જગન્ય ભોગભૂમિ કહી ને, એમાં સમ્યક દ્રષ્ટિ છે એની રેન્જ ચોથા ગુણસ્થાન સુધીની છે, ચોથા સુધીની, ચોથા સુધી. જયારે પેલા પાછળવાળી જે ભાગ કયો ને, એની અંદર એક ગુણસ્થાન આગળ ક્રોસ કરી શકે છે, પાંચમા ગુણસ્થાનમાં પણ એ તિર્યંચો જોવામાં આવે છે, પંચમ ગુણસ્થાનની અંતર્ગત એમની સ્થિતિ જોવામાં આવે છે. બરાબર છે ને? એટલે આ એક પ્રશ્ન હતો કે સમૂર્છનને પણ સમ્યક દર્શન થાય તો એમાં વાંધો નથી આવતો, ફરીથી રિપીટ કરી દઉં છે એટલા માટે, કે સંઘની, સાંભળજો, સંઘની એટલે મન હોવું જોઈએ, સંઘની પંચેન્દ્રિય, બરાબર, સંઘની પંચે, સંઘની કહેતા પાંચ ઇન્દ્રિય તો એમને જ આવી જશે. ખરેખર તો પંચેન્દ્રિય પછી કહેવાની જરૂર, સંઘની કહેતા પણ મનવાળા જે પંચેન્દ્રિય તો આવી ગઈ. એમાં ગર્ભ જ પણ હોય ને સમૂર્છન પણ હોય ત્રિયંત્રીને, અને આ જીવો સમ્યક્ત્વને પ્રાપ્ત કરી શકે છે, એમાં વાંધો નથી આવતો, બરાબર. હવે જરાક આપણે મનુષ્યમાં આવીએ, મનુષ્યની અંતર, મનુષ્યની અંદર એટલે જન્મ પણ બે પ્રકારના જોયા, સમૂર્છન અને ગર્ભ જ. મનુષ્યની અંદર પણ આ બંને પ્રકારના જન્મ જોવામાં આવે છે, ગર્ભ જ અને સમૂર્છન. સમૂર્છન એટલે આપણને બધાને ખબર છે, ઉચ્છવાસના 18મા ભાગમાં મરવા વળવા જે આ મનુષ્ય પર્યાયની અંદર જે સમૂર્છન, મનુષ્ય જન્મીને ઉચ્છવાસના જેમની પર્યાપ્તિ પૂરી જ નથી થતી, અપર્યાપ્ત, મરી જાય છે તરત જ, એટલે એ જીવોને તો સમ્યક દર્શન પ્રાપ્ત થવાનો કોઈ પ્રશ્ન છે નહીં. અને કહ્યું હતું ને એની સંખ્યા અસંખ્ય છે એવા, મનુષ્ય પર્યાય પણ શું કામ નહીં. એટલે બંનેમાં ફરક સમજવાનો, ત્રિયંચોમાં સમૂર્છન વાળા સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે છે, ત્રિયંચોમાં સમૂર્છન વાળા. હા, મનુષ્ય પર્યાયની અંદર સમૂર્છન જે છે ને પણ એ અપર્યાપ્ત જ હોય છે, અને અપર્યાપ્ત હોય એટલે પર્યાપ્તિ જ પૂરી નથી થતી તો સમ્યક દર્શન પ્રાપ્ત થવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. જ્યારે ત્રિયંચોની અંદર જે સમૂર્છન છે પર્યાપ્ત પણ હોય ને અપર્યાપ્ત પણ હોય છે, અને આ જે સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે બધા પર્યાપ્ત છે, સમ્યદર્શન પ્રાપ્ત કરી શકે છે, મનુષ્યમાં એ ઓપ્શન નથી હોતો. તો મનુષ્યમાં બીજા કયા રહે, આપણે કયા છીએ બધા, ગર્ભ જ, ગર્ભ જ. જો ઘણાને ભૂલ એવા પ્રકારની પણ કરતા હોય છે કે ગર્ભ જ અને જે કહેવાય ને પર્યાપ્ત અને અપર્યાપ્તમાં એવું સમજતા હોય છે કે માની કુખમાં બાળક હોય અને ઘણા હત્યા કરાવી દેતા હોય છે એટલે અપર્યાપ્ત એવું નથી હોતો અર્થ, એનો અર્થ અપર્યાપ્ત નહીં. કેમ કે એ તો ક્યાંકથી જન્મીને માની કુખમાં આવે છે ને અંતર મુહૂર્તમાં જ પર્યાપ્તિ પૂરી થઈ જાય છે, પર્યાપ્ત ત્યારે થઈ જાય છે, અંગો પાંગની રચના તો પછી થાય છે, સમજાય છે કે નહીં. એટલે માની કુખમાં હોય ને બે ત્રણ મહિને ખબર પડી કે બાળક છે કે બાળકી છે ને પછી હત્યા કરાવી દે તો અપર્યાપ્ત એવો, પર્યાપ્ત અપર્યાપ્તનો એવો અર્થ નથી. ગર્ભ જ છે એટલે પર્યાપ્ત, ગર્ભ જ હંમેશા પર્યાપ્ત જ હોય, બ્લાઇન્ડલી ગર્ભ જ છે તો પર્યાપ્ત, અપર્યાપ્તનો પ્રશ્ન જ નથી હોતો. તો આપણે ગર્ભ જ છીએ, બરાબર છે કે નહીં. આ નિમિત્તની મુખ્યતાથી કથન, સમ્યક દર્શન તો ત્રિકાલી દ્રવ્યના આશ્રયે જ થશે, બરાબર યાદ રાખવાનું. જે પોતાનો, જેને કહ્યું ને ભવનો પરિચય નથી, જે અંદરમાં નિર્દોષ તત્વ જાગતો જીવ, શુદ્ધ જીવાસ્તી કાય, એના આશ્રયે જ સમ્યક દર્શન થશે. એ તો મૂળ કારણ છે, એ તો ઉપાદાન કારણ છે, પણ સામે નિમિત્તપણાની જે લાયકાત, અનુકૂળ નિમિત્ત કહેવાય ને, તે જ્ઞાન કરવાની. એટલા માટે પહેલા કહ્યું છે મેં, જ્ઞાન પ્રધાન શૈલી છે, પેલા અમને તો બારી જ બંધ થઈ ગઈ છે, એવી જાતિનો અવકાશ જ નથી, ક્યાંથી કરશે. એટલે એક ત્રિકાલી ઉપાદાન આવે છે ને બીજું ક્ષણિક ઉપાદાન આવે છે, ક્ષણિક ઉપાદાન. હવે સમજજો આગળ કે આ મનુષ્ય પર્યાય અંદર બંને ભેદ જોયા, સમૂર્છન અને ગર્ભ જ. ગર્ભ જ વાળાને રસ્તો ખુલ્લો છે, એટલે કહ્યું ને, યદિ અવસર ચૂક ગયા ભવ ભવ પછતાયેગા, ફિર કાલ અનંત અરે દુઃખ કા ઘન છાયેગા. કેટલી સરસ વાતો કરી છે, શું કહ્યું, યદિ અવસર ચૂક ગયા ભવ ભવ પછતાયેગા. કહ્યું ને સોરી નહીં ચાલે. આ સિચ્યુએશન કેવી છે શાંતિથી સમજજો. ક્રિકેટની અંદર એક ક્રિકેટરે રમતા રમતા રમીને રન ભેગા કરીને 99 રન સુધી પહોંચ્યો છે એક ક્રિકેટર. 2 રન લીધા, 4 રન લીધા, 1 રન લીધો, 6 રન લીધા, 2 રન લીધા, 3 રન લીધા, 4 રન લીધા, એમ ભેગા કરીને ક્યાં સુધી પહોંચ્યો છે ભાઈ, 99 રન સુધી એ ક્રિકેટર પહોંચ્યો છે. હવે એને સેન્ચ્યુરી માટે કેટલા રન બાકી છે સમીરભાઈ? 1 રન બાકી છે. એ વખતે એની જે મનોદશા વિચાર કર્યો, સમજાય છે કે નહીં, હા, કેટલી જાતિની ગંભીરતા હોય છે. એ આજુબાજુ બધું 10 વખત જોશે, બેટ જોશે, બીજું ત્રીજું આ તે, સમજાય છે કે નહીં? કેટલી ગંભીરતા હોય છે. હા, 99 રન અને એને એમ છે ને 1 રન બાકી છે. હું એના માટે ઘણી વખત કહું કે એક આઉટ થઈ જાય ને બીજી ઇનિંગમાં 1 રન કરે તો શું વાંધો? બીજી ઇનિંગમાં 1 રન કરે તો કહે છે કે નહીં, સમજે? બીજી ઇનિંગમાં ફરીથી એને બીજા 99ની મહેનત કરવી પડશે. 99ની મહેનત કરવી પડશે. અત્યારે તો હાલ મહેનત કરીને આમ ત્યાં દોડા દોડ કરીને કેટલી અંદરમાં ચંચળતા હોય, કેટલા અંદરમાં ઉદ્વેગ હોય, કેટલો સ્ટ્રેસ હોય, ખરેખર તો એને સુખી કહેવાય જ નહીં. મેં પહેલા જ કહ્યું હતું, મને તો વિષય નથી અત્યારે સવારે કહેવાનું, યોગ્ય નથી લાગતું. તો એ રમે છે ને, તમે સોફામાં બેસીને આમ કૂદકા મારો છો ને, એ વખતે નરક ને નિગોદની અંદર જઈને કૂદકા મારવા પડશે, જીવને ખબર નથી પડતી. હા, હસી હસીને બાંધેલા કરમ રડી રડીને પણ નહીં છૂટે, ગુરુદેવ શ્રી કહે છે ને. હા, એ ત્યાં રમે છે ને, તું મફતમાં આવો મોગો મનુષ્ય ભવ. હા, કામ ભોગ બંધનની કથામાં ન લેવા ન દેવા, એ હારે તો શું, એ જીતે તો શું? એ હારે છે તો તું આત ધ્યાન કરે છે, જીતે છે તો સોફામાં કૂદે છે ને રૌદ્ર ધ્યાન કરે, હારે છે તો ઘરમાં સરસ મજાનું ભોજન બનાવ્યું હોય તો એ તારો ખાવાનો મૂળ ઉડી જાય છે. સમજાય છે કે નહીં? તને ભોજનમાં ઓફિસના કામમાં રસ નથી આવતો, બીજા કામમાં કે જવા દો ને, હું સવારે 3 વાગે ઉઠ્યો તો પણ હારી ગયા લોકો, બોલો હવે. તને પણ કહ્યું હતું કોને સવારે 3 વાગે મેચ જોવા માટે ઉઠવાનું? તને કોને કહ્યું હતું? આખો દિવસ બેકાર ગયો આવા, એના કરતા તો આવા બોલમાં તો હું આઉટ ના થયું, હું 6 રન લઈ લો. આ બધું મેક્સ બધા વેચાઈ ગયા છે ને, ફિક્સ થઈ ગયું છે ને આ, પણ મફતના તું શું કામ પાપ બાંધે છે? આનું નામ છે અપ્રયોજનભૂત પાપ, અનર્થ દંડ. એ જે ક્રિકેટર રમે છે ને, એ તો તને ઓળખશે, એ તારું તારા લક્ષ્ય એ પાપ નથી બાંધતો, તું એનું લક્ષ્ય કરીને પાપ બાંધે છે, તું લક્ષ કરીને પાપ બાંધે છે. અને આવી ઉત્તમ તત્વની વાત મળીને તને એનો રસ ક્યાંથી આવે છે? જો ને, તું રૂચતા જગતની રૂચિ અને કઈ અપ્રયોજન ભૂત. તું ધંધો વ્યાપાર કરે છે, ગ્રહસ્થી રસોઈ બનાવવું, ઓફિસ જવું આવું, એ તો પ્રયોજનભૂત પાપ છે, પ્રયોજનભૂત છે. એમાં નહીં ચાલે કે ચલો ભાઈ આપણે કર્મભૂમિના મનુષ્ય છે તો ખાવા પીવા માટે મહેનત કરવી પડશે, એ એગ્રી, ચલો એ છે તો પાપ, પણ પેલામાં તો કોઈ પ્રશ્ન જ નથી થતો ને. હા, અને બહાર જ બધી જગ્યાએ જતો મેચ જોવા માટે, અહીંથી સીધા કહેવાય ને ઓસ્ટ્રેલિયા જાય ને, અહીંયાથી મેચ જોવા માટે લંડન જાય ને, ક્યાં મેચ જોવા માટે ભાગે? અરે, આત્માની નથી જોવો તારે અંદરમાં? વિચાર તો કરો, કેટલા કેવા ચીકણા કર્મબંધ, કેવા ચીકણા કર્મબંધ આય છે. એ પેલો બેટ વડે ફટકા મારે છે, કાલે નરકમાં તને બેટ વડે ફટકા મારવામાં આવશે એવા પાપોના પરિણામની અંદર. કેમ કે શાસ્ત્રમાં સ્પષ્ટ પાઠ છે, હા, રૌદ્ર ધ્યાનના ફળમાં જીવ નરકમાં જાય છે, આર્ત ધ્યાનના ફળમાં જીવ તિર્યંજ ગતિમાં જાય છે. વાંચો, હિંસાનંદી રૌદ્ર ધ્યાન, પરિગ્રહાનંદી રૌદ્ર ધ્યાન, આ વિષયાનંદી રૌદ્ર ધ્યાન, વિષયોમાં આનંદ માનવ રૌદ્ર ધ્યાન, રૌદ્ર ધ્યાન નરક ગતિનું કારણ છે. પૂજ્ય બેનશ્રીના વતનામૃતનો બોલ એ વખતે યાદ કરવાનો છે. સ્વાધ્યાય ભવનમાં તો કરીએ છે, સારી વાત છે, પણ સ્વાધ્યાય ભવનમાં એટલા માટે યાદ કરીએ છે કે એ વખતે યાદ કરવા માટે, કે ભાવોનું ફળ ના મળે તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે. એ ભાવોનું ફળ નહીં મળે, જેમ અહીંયા જીનવાણી સાંભળવા માટે બેઠા છીએ તો પુણ્ય પ્રકૃતિ બંધાય છે, તેનું ફળ મળે છે, તો ત્યાં તને એ જે પરિણામ થાય તેના ફળે નહીં મળે, મળશે અને તારે એકલાય ભોગવવા પડશે. સુતદારા હોય ને સબ સીરી, સબ સ્વાર્થ કે હે, નહીં ચાલે ભાઈ. સમજાય છે કે નહીં? તો જુઓ, સમજ, મારે આપણે તો આ વાત કરવી છે થોડીક, કે જેવી રીતે એક ક્રિકેટર જે છે, એક એક રન દે, 1 રન બાકી છે, કેવી કેવી સિચ્યુએશન છે, બસ અહીંયા એ કેવું છે, એનાથી એના પરથી વાત આવી આપણી, યદિ અવસર ચૂક ગયા. સમજી ગયા ને? હવે હવે તું ક્યાં કિનારે આવીને ઊભો છે? એક ધક્કો મારવાનો છે, એક ધક્કો પુરુષાર્થનો. એના માટે એક દ્રષ્ટાંત પણ આપું છું, કે જેમ એક સ્લોપ છે, આ રીતે સ્લોપ, અને એની અંદર એક મોટું હેવી વેસલ છે, અને એને રોલ કરીને ઉપર લઈ જવાનું છે, અને 8-10 મજૂર છે ને, એને રગડાવી રગડાવીને ઉપર લઈ જઈ રહ્યા છે. સ્લોપ છે ને, પછી એકદમ ફ્લેટ આવી જાય છે, અને એ જે લગાવે છે આ પ્રમાણે ધક્કો લગાવે છે, અને બાજુમાં છેલ્લે આ બાજુ એક ચાની લારી, ચાની લારી વાળા ઊભો છે, અને એ એ જે મજૂર જે ઉપર લઈ જાય છે, નથી કે લગાવજો હઈસો લગાવજો એમ એમ લગાવતા લગાવતા છે, અને થોડુંક આટલું બાકી હોય એ વખતે કોઈ કહેશે કે ચલો આપણે ચા પી આવીએ, એમ કહેશે કે થોડા આપણે ચા પી આવીએ, એવો વિકલ્પ આવશે નહીં આવે ને. જ્યારે એ જે છેલ્લું એકાદ બે ફૂટનું સિચ્યુએશન એટલું જ્યારે ડિસ્ટન્સ બાકી હશે ને, એ વખતે અંદરમાં શું થશે, અંદરમાં એકદમ તાકાત ઓર આવશે, ઓર તાકાત આવશે, અને પછી એકદમ જોરથી બધા આમ ધક્કો મારીને પછી પેલી બાજુ વેસલ રગડવા લાગશે ને, પછી એ બાજુ નહીં જવું, આ બાજુ ચાની લારી બાજુ ચલો ચા પી આવે. તો એ વખતે એ જે ટાઈમ છે, ઠીક ને, એકદમ પ્રાઇમ ટાઈમ છે એ વખતનો, એ વખતે પૂરી તાકાતથી ધક્કો લગાવે છે અને કામ કરી લેશે. મારે એ કહેવું છે કે અત્યારે સમજશે મુમુક્ષુ જીવોનો આ એકદમ આવો પ્રાઇમ ટાઈમ છે કે હવે આટલે સુધી આવ્યું છે ને, એક રન પુરુષાર્થનો, એક અંદરમાં દ્રવ્યને જોવાનો, શુદ્ધ જીવાસ્તિકાયને જોવાનો ધક્કો લગાવને, એક સુગાનીજી સાહેબની જેમ બેસી જાય ને એક વખત માટે, ધક્કો લગાવતો ખરો એક વખતે. હા, નહીં તો સામે કોઈ જમણા પણ એક ઇન્દ્રિય બે ઇન્દ્રિય ક્યાંક ખોવાઈ જશે, કોઈ પત્તો નહીં ખાય. અને આટલો તો જે કહે એક 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 રન જોડી જોડીને એમ એવી જાતિના કયા પરિણામ કર્યા છે કે બિલકુલ આ કિનારે આવીને તું ઉભો સાહેબ ઉભો સાહેબ, હવે થોડું કરી લે ને પોતાના માટે. નહીં તો કહ્યું ને ફરીથી જેમ કહ્યું કે ગયો નીચે અને પાછા એક 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 રન જોડો, પછી ફરીથી આવો મનુષ્ય ભાવ, જૈન કુળ મળવું, એને મનુષ્ય ભાવ મળી જાય પણ જૈન કુળ મળે, એની અંદર પ્યોર આવી વાત સાંભળવા મળી જાય, સાંભળવા મળે પછી અંદરમાં હકાર આવો, કેમ કે સાંભળીને ઘણાને વિરોધના એ પરિણામ થાય. આજે તો તારે બધું પ્લસ 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 જ ચાલે છે, સમજાય છે કે નહીં, એક ઓર પ્લસ કરી દે ને. એ કેવું છે એ ગાળી, યદિ અવસર ચૂક ગયા ભવ ભવ પછતાયેગા, ફિર કાલ અનંત અરે દુઃખ કા ઘન છાયેગા. પછી એક લાઈન કહી છે ને, નર ભવ ભી પાયા તો જીન શ્રુત ના પાયેગા. કદાચ મનુષ્ય ભવ મળી જાય પણ આ આ નહીં મળે તો શું કરીશ પછી તું આ. એટલે દોલતરામજી લખ્યું, દાવ મત ચૂકો યહે, એમ લખ્યું છે દોલતરામજી છેલ્લે છેલ્લે. હા, આ દાવ ચૂકવા જેવો નથી, આ ઓપોર્ચ્યુનિટી જે તને મળી છે એને એ ચાન્સ ગુમાવવા જેવો નથી આ, એમ કેવું છે. હા, તો જુઓ હવે ત્રિયંજ ગતિમાં આપણે ભણ્યા, સાથે બે પ્રકારના જન્મ પણ ભણીલા, સંમૂર્છન અને ગર્ભજ. મનુષ્યમાં પણ ભણ્યા સંમૂર્છન અને ગર્ભજ. ગર્ભજવાળાને આ પ્રમાણે બારી ખુલ્લી થઈ કે રત્નત્રય પ્રાપ્ત કરવાની, બરાબર છે ને. અને વધારે વાત કરીએ, કાલે પણ કદાચ વાત કરી હશે, આવી ગઈ હશે. આપણા તીર્થંકર ભગવંતો તો માતાની કૂખમાં આવે છે એ વખતે સમ્યક દર્શન લઈને આવે છે ને. હા, તો પછી આ તો જવાનો સમય આવ્યો, એ તો લઈને આવે છે ને, કેવલ જ્ઞાન લઈને જાય છે. તો કમસે કમ જતા જતા પહેલા સમ્યક દર્શન સમ્યક જ્ઞાન તો પ્રગટ કરીને જાતું, એ તો થઈ શકે એવું છે. હવે જરાક નરકની વાત કરીએ આપણે, થોડી નરકની. નરકની અંદર જે જન્મ હોય છે ઉપપાદ જન્મ હોય છે. કયો જન્મ? ગર્ભજ અને સંમૂર્છન વાત પૂરી થઈ, ઉપપાદ જન્મ હોય છે. અને નરકની અંદર બધા જે નારકીઓ સંગની જ હોય છે. નરકમાં મનવાળા અને મન વગરના એવો ભેદ નથી હોતો, સંમૂર્છન અને ગર્ભજ એવો ભેદ નથી હોતો. નરકમાં સમજવાની દ્રષ્ટિએ સિમ્પલ છે, કોઈ પણ સાપે સાત, એક બે ત્રણ ચાર પાંચ સાપે સાત નરકમાં જે નારકીઓ છે, કોઈ પણ નરકમાં નારકીએ સમ્યક દર્શન પ્રાપ્ત કરવા, સંઘની પંચેન્દ્રિય છે ત્યાં જીવ સમ્યક તો પ્રાપ્ત કરવા માટે એને રસ્તો ખુલ્લો હોય છે. પણ સંયોગની અપેક્ષા એ કહીએ તો ત્યાં પ્રતિકૂળતાઓ ઘણી હોય છે. પ્રતિકૂળતાઓ નડતી નથી પણ એક ભાવ સમજવાનો છે. એની અપેક્ષાએ તારે વર્તમાનમાં અહીંયા એ સમજાવવું છે કે તું અત્યારે નાના નાના રીઝનને આગળ કરે છે કે છોકરો ટ્વેલ્થમાં છે ને, એટલે હમણાં ઘરે લગ્ન લીધું છે ને, થોડુંક હમણાં આ ટાઈમ ચાલે છે, થોડું કામ ચાલે છે, હવે તું નાની નાની વાતોને આગળ કરે છે ને, હા મારે આ કામ તો કરવું છે, કામ તો કરવું જ છે, આ પર્યાયની અંદર ગમે તે રીતે સમય દર્શન તો કરવું છે, પણ તું જે બધા કારણોને આગળ કરે છે એની સામે નરકની અંદર જોવામાં આવે તો ભયંકર પ્રતિકૂળતાઓ છે. મલ્ટીપલની અંદર ભયંકર પ્રતિકૂળતા, અને એવી પ્રતિકૂળતાઓની વચ્ચે પણ સાતમી નરકની અંદર રહેલો નારકી ત્યાં જઈને સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે. કરે છે, તને શું વાંધો છે? શું વાંધો છે? તું એ કહેશે કે એ બહારની પ્રતિકૂળતાઓને આગળ કરીશ ને તો કામ નહીં થાય. દ્રવ્યને આગળ, કાલે કહ્યું ને ઉપાડ મૂળમાંથી આવવો જોઈએ, તું દ્રવ્યને આગળ રાખ, સંયોગોને, વ્યવહારને, નિમિત્તોને, બહારની પ્રતિકૂળતાઓને, નાના નાના જે ઇસ્યુ છે એને આગળ કરીશ તો કામ નહીં થાય તારું, એ કહે છે. એટલે સાતે નરકની અંદર જીવ સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની એને બારી ખુલ્લી હોય છે. પણ એક સંયોગ તરફથી વાત કરીએ તો આવા પ્રકારનું હોય છે. એટલે આજે સાથે આ બોધિ દુર્લભને પણ સમજવું છે ને આપણે. પેલા એકેન્દ્રિયમાં તો કેટલા બધાના રસ્તા જ બંધ હતા, નરકની અંદર રસ્તા ખુલ્લા હોય છે. પણ નરકની અંદર મોટા ભાગના નારકીઓ તો મિથ્યા દ્રષ્ટિ છે, સમ્ય દર્શન થાય છે વાત વાંધો નથી, પણ મોટા ભાગની સંખ્યા તો મિથ્યા દ્રષ્ટિઓની છે. અને આખી જિંદગી સુધી લડ 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 જ કરે છે. ઘરની અંદર અથવા તો અડોશી પડોશીને ઝઘડો થાય ને તો 10 મિનિટ બોલચાલ બોલચાલ કરે તો પછી ભાઈ હવે શાંતિ રાખો, બંને બોલવાનું બંધ કરી દો, કોઈ બોલતા નહીં, શાંતિ રાખો, કંટાળે આવે, બોલવાનું બંધ કરો, જો શાંત થઈ જાઓ, તમે શાંત, તમે શાંત, તમે શાંત થઈ જાઓ. 5-10 મિનિટ અડોશી પડોશીને ક્યાંક બોલવાનું થાય તો તરત નથી કહેતા કે ભાઈ બસ બંધ કરો, થઈ ગયો, બહુ થઈ ગયું, ચાલો. 10 મિનિટની અંદર પણ બધાને આમ કહેવાય ને, અંદરમાં પરિણામ કેવા થઈ જાય. જ્યારે નરકની અંદર 10 મિનિટ નહીં, ઓછામાં ઓછા 10,000 વર્ષ અને વધારે અસંખ્ય વર્ષો સુધી આ જ પ્રમાણે લડાઈ ઝઘડા, રો કકડાટ, માર કીટ, મારપાટ, કોઈ ત્યાં સમજે ને માથે હાથ ફેરવવા વાળું કે બરડામાં હાથ ફેરવવા વાળું કે તમને કઈ થાય છે, દુખાય છે, પ્રશ્ન જ નથી ત્યાં આગાડી. કોઈ હોસ્પિટલ નથી હોતી, કોઈ મેડિકલ સ્ટોર નથી હોતું, કોઈ આયુર્વેદિક, એલોપેથી, નેચરોપેથી કાંઈ નથી હોતું ત્યાં. એક માર કાટ બસ એ ચાલ્યા કરે છે ત્યાં આગાડી. એવી જગ્યાએ જઈશ પછી શું કરીશ તું, સમજાય છે કે નહીં? એટલે જે કહ્યું ને પૂજ્ય બહેનજીના વચનામૃત, બંધ સમય જીવ બાંધતી વખતે ચેતજે, એક એક પરિણામોના હિસાબ કિતાબ બરાબર હોય છે. જ્યારે નકુલ અને સહદેવ જેવા ભાવલિંગી મુનિરાજને એક શુભરાગ આવ્યો, એના ફળમાં બે ભાવ વધી ગયા, તો અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિના જે અશુભ ભાવ, ગુરુદેવજીના શબ્દોમાં કે 24 કલાકમાંથી 23 કલાક તો તું પાપ કરે છે, 24 કલાકમાંથી 23 કલાક તું પાપ કરે છે, તો પછી એના પણ ચાર્ટ બનતો હશે કે નહીં બનતો હોય ચાર્ટ? એ ચાર્ટ તૈયાર થઈ રહ્યો છે. અને પછી ઉદયમાં આવશે તો શું કરીશ તું ભાઈયા? જો એ નરક ગતિની વાત કરી, હવે દેવ ગતિની જરા વાત કરી લઈએ. તો દેવ ગતિમાં પણ ઉપપાદ જન્મ હોય છે, જેવી રીતે નરક ગતિની અંદર પણ ઉપપાદ જન્મ હોય છે, એટલે દેવોને પણ ઉપપાદ શૈયા હોય છે. તો ઉપપાદ શૈયા ઉપર જન્મ થાય છે, જેમ 16-17 વર્ષનો રાજકુમાર હોય એવી જ રીતે ત્યાં જન્મ થઈ જાય છે. અને જન્મથી 3 જ્ઞાનો હોય છે, મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન ને અવધિ જ્ઞાન. નારકીઓને પણ મતિ, શ્રુત ને અવધિ જ્ઞાન 3 હોય છે, દેવોને પણ મતિ, શ્રુત ને અવધિ જ્ઞાન 3 જ્ઞાન હોય છે. પણ એક વાત સમજવી જરા કે દેવો કે નારકી, અવધિ જ્ઞાન તો બંને છે, પણ જેમને સમ્યક દર્શન હોય એમનું સુઅવધિ જ્ઞાન કહેવાય, અને મિથ્યા દ્રષ્ટિ હોય એનું કુઅવધિ જ્ઞાન કહેવાય. આવું નહીં સમજવાનું કે નારકીઓને કુઅવધિ જ્ઞાન હોય અને દેવોને સુઅવધિ જ્ઞાન હોય એવું નહીં. દેવોમાં પણ જેટલા મિથ્યા દ્રષ્ટિ છે એમનું કુઅવધિ, અને સમ્યક દ્રષ્ટિ છે એમનું સુઅવધિ. અને નારકીઓમાં જે શ્રેણીક રાજા છે તો સુઅવધિ, અને બીજા મિથ્યા દ્રષ્ટિ છે તો કુઅવધિ જ્ઞાન છે, બરાબર? તો દેવમાં 4 ભેદ છે, ભવનવાસી, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક. 4 પ્રકારના દેવ છે. ઓછામાં ઓછું 10,000 વર્ષનું આયુષ્ય હોય છે, ઉપપાદ શૈયા ઉપર જન્મ થાય છે, એમને પણ સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની લાયકાત ત્યાં જોવામાં આવે છે. સંઘની પંચેન્દ્રિય છે. એટલે આ આપણે થોડોક જે ભાવ હતો કે સમ્યક દર્શન ચારે ગતિમાં પ્રગટ સમ્યક દર્શન થઈ શકે છે, તો થઈ શકે છે. એમાંથી આવા પ્રકારની કોને થઈ શકે ને કોને ન થઈ શકે એની અંદર પણ પછી બીજા વિશેષ કર્ણાયુગના રૂલ હોય છે કે સમ્યક દર્શન સંઘની પંચેન્દ્રિયને તો થાય, પણ એ પણ ઊંઘમાં ના થાય. ઊંઘતો હોય ને સમ્યક દર્શન થઈ જાય એવું નહીં થાય, જાગ્રત અવસ્થામાં થશે. દર્શન ઉપયોગ વખતે નહીં થાય, જ્ઞાનોપયોગમાં થશે. ભવ્યને થશે, અભવ્યને નહીં થાય. કેમ કે અભવ્ય પણ સંઘની પંચેન્દ્રિય છે, પણ અભવ્યને નહીં થાય, ભવ્યને થશે. એવી રીતે પણ કર્ણાન યોગની અંદરના એ બધા નિમિત્તના કારણ બતાવ્યા છે. અને આવા ક્યારેક કર્ણાન યોગના વિષય ચાલે તો પણ સમજવાનો ભાવ રાખવાનો હંમેશા. તમે પૂજ્ય ગુરુદેવજીના પ્રવચનો જોશો ને તો કેટલીય વાતો તમને એવી કર્ણાન યોગની જાણવા મળશે. જે આપણે બધી વાત કરીએ એમાંથી કેટલી વસ્તુ તમને ગુરુદેવજીના પ્રવચનમાં પણ મળશે. અને ટોડરમલજી સાહેબે જે વાત સ્પષ્ટ કરી છે, જો તારી દ્રષ્ટિ સાચી થઈ છે તો ચારેય અનુયોગ કાર્યકારી છે, ચારેય અનુયોગ કાર્યકારી છે. પણ એ વાત છે કે મોક્ષ માર્ગનો મૂળ ઉપદેશ છે અધ્યાત્મના ગ્રંથોમાં છે, એ વાત પણ સાચી છે. પણ જ્યારે આવા કોઈ ટોપિક ચાલતા હોય તો એ વખતે આપણે સમજવાનો ભાવ બનાવવો જોઈએ. એવી જાતિનો અંદરમાં કહેવાય ને એક ભાવ નહીં રાખો કે ભાઈ આ તો કર્ણાનયોગની વાત છે ને, આ તો ચરણાનયોગની વાત છે ને, આ તો પ્રથમાનયોગની વાત છે, એક ત્રિકાળી દ્રવ્યની વાત જ. એ વાત તો બરાબર છે, પણ બીજા અનુયોગ પ્રત્યે એવી જાતિનો અણગમાનો ભાવ હોવો જોઈએ નહીં. એ પણ થોડુંક સમજવાનું રહે છે. આ ખાલી શ્લોકને થોડુંક ભાવ સમજી લઈશું પછી પૂર્ણ કરીએ છીએ. એકાદ મિનિટમાં જો એ લખી છે, સમ્યક દ્રષ્ટિ જીવ સંસારના મૂળભૂત સર્વ પુણ્ય પાપને તજીને, કેટલી સરસ વાત લખી, સંસારનું મૂળભૂત શું છે, પુણ્ય ને પાપના જે પરિણામ જે વિકારી ભાવ થાય છે એને તજીને નિત્ય આનંદમય સહજ શુદ્ધ ચૈતન્ય રૂપ જીવાસ્તી કાયને. એક 30 સેકન્ડમાં પૂરું પણ કરી દઈએ છે. તમે હંમેશા જોજો કે જ્યારે પણ પદ્મ પ્રમલધારી દેવ શુદ્ધ જીવાસ્તી કાય જ્ઞાયક પારિણામિક ભાવ લખે છે ને તો આગળ 2-3 વિશેષણો હંમેશા લખતે તમને જોવામાં આવશે. આ એમની એક કહેવાય ને, નથી કહેતા કે કોઈ કોઈ મોટી વિશેષ વ્યક્તિઓ હોય એની આગળ કંઈ ને કંઈ, જેમ ગુરુદેવસિંહની આગળ આપણે પ્રોનાઉન્સિએશન વિશેષતાઓ લગાવીશું, એમ અહીંયા પદ્મ પ્રમલધારી દેવને જ્ઞાયક ભાવ એકલો લખવું બરાબર નથી લાગતું. એટલે કહે છે જો નિત્ય આનંદમય વાહ સહજ શુદ્ધ ચૈતન્ય રૂપ, પછી આવ્યું જીવાસ્તિકાય, એને પ્રાપ્ત કરે છે કોણ, સમ્યક દ્રષ્ટિ જીવ આવા જીવાસ્તિકાયને પ્રાપ્ત કરે છે કે જે નિત્ય આનંદમય છે. એ પ્રમાણે તે શુદ્ધ જીવાસ્તિકાયમાં તે સદા શું કરે છે, વિહાર કરે છે. 412 ગાથા સમયસારની. અને પછી ત્રિભુવન જનુથી અત્યંત પૂજાતો એવો જિન થાય છે. એ પ્રમાણે છે, કરીશું બાકી.
સહજાત્મસ્વરૂપ સર્વજ્ઞ દેવ